તારીખ 18/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળમ પ્રવચન નંબર 175
કહેવાની ને સાંભળવાની જ ના પાડી છે. પછી એમાંથી બીજું પકડી લઈએ છે લોકો કે કોઈનો સંકેત ને કોઈને ખબર ના પડે, ખોટી વાત છે. ઉત્તમ પાત્ર હોય તે સમયની દ્રષ્ટિ મહાત્માને એના મિત્રો ઓળખી લે છે, તો જ્ઞાની ઓળખે એમાં તો કઈ નવાઈ નથી. એને તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો કે જ્ઞાની ને ઓળખે તો શું. એટલે જે પાત્ર જીવ ઉત્તમ પાત્રતામાં આવતા સમ્યક્ત્વને ઓળખે છે તે સંકીતી થાય છે, એ આગળ વધે છે. પછી એની યોગ્યતામાં વિકાસ થાય છે, ડેવલપમેન્ટ થાય છે અને એ સમ્યક્ત્વને પામે છે. એ સંબંધીનો બહુ સારો સંકેત આ એક પંક્તિમાં દીપચંદજીએ કર્યો છે. સમ્યક્ત્વને ઓળખવા માટેનો એ કહી શકાય એવી ચીજ નથી, પણ એક સંકેત કર્યો છે. કેમ કે કેટલીક વાત ન કહેવાય તો સંકેત થી સમજાવી શકાય, જે કથન ને બહાર હોય તે સંકેત થી, તે કથન તે સંકેત વગર કથને સંકેત થી સમજાવી શકાય, ચેષ્ટાથી સમજાવી શકાય. શું પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં શું છે, કે જ્ઞાન માત્ર વસ્તુમાં પોતા રૂપ જાણતા પ્રતીતિ થઈ, પ્રતીતિ પૂર્વક જાણવું પોતાનું થયું કે હું આવો જ જ્ઞાન માત્ર છું, એવું જે જ્ઞાન તે જ્ઞાન સમ્યક નામ પામ્યું, એવું જ્ઞાન સમ્યક નામ પામ્યું. આવા સમ્યક પણ શું હવે વિચારીએ ને, છે વિશે થોડો ગુઢ છે, થોડું ધ્યાન દેવું. શું કે જ્ઞાન તો જ્ઞાન હતું, બધા જીવોને જ્ઞાન સામાન્ય છે, કોઈને કોને નથી, કે બધા જીવોને જ્ઞાન સામાન્ય છે. અને એ જ્ઞાન સામાન્યમાં માત્ર જ્ઞાન જ છે, બીજું કઈ નથી, જ્ઞાકારે નથી, વિશેષ જ્ઞાકાર નથી. પછી રાગ ને રાગના વિષયનો તો સવાલ નથી રહેતો, પણ જે વિશેષ જ્ઞાનના જ્ઞાકારો છે, અનેકાકારો છે જ્ઞાનના, એ પણ સામાન્ય જ્ઞાનમાં નથી. એટલું સૂચવવા એને જ્ઞાન માત્ર કહીએ છીએ. અને એ સદ્રશ 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 હોય છે. દ્રવ્યગુણમાં પણ એવી સદ્રશતા છે, માટે દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપ્ત છે જ્ઞાન માત્ર. માટે જ્ઞાન દ્રવ્ય નથી, જ્ઞાન ગુણ નથી, જ્ઞાન પર્યાય નથી, જ્ઞાન જ્ઞાન છે, જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર છે. આ સમયસારનો ધ્વનિ છે. એવું જે જ્ઞાન માત્ર પણ તે આત્માનું સ્વરૂપ છે, એને ઓળખતા આત્મા ઓળખાય છે, એને અનુભવતા આત્મા અનુભવાય છે. અનંત ગુણને જાણવા નહીં જાણવાનો પ્રશ્ન રહેતો નથી. તો અહીંયા કહે છે કે એવું જે જ્ઞાન માત્રપણું છે એ સ્વપણે જ્યાં જાણ્યું, પોતા રૂપે જ્યાં જાણ્યું, ત્યાં પ્રતીતિ ઊભી થઈ ગઈ. ઓટોમેટિક શ્રદ્ધા ગુણ સવળો પડી ગયો, જે અનાદિનો ઊંધો હતો પૂરો એ સવળો પડી ગયો. પરિણમન ત્યાં સમ્યક્ત્વ નામ પામ્યું. આમ થયું ત્યારે પરિણમન સમ્યક્ત્વ નામ પામ્યું, એ એટલા અંશે સમ્યક્ત્વ કહી શકાય છે. સર્વથા નહીં કહી શકાતું હોય તો સમ્યક્ત્વ એવો શબ્દ ન હોત ભાષામાં, પણ એથી વધારે નથી. આના ઉપર ચર્ચા કરવી હોય તો રાત્રિ ચર્ચામાં લીધું આપણે, કે હા શું કહેવા માંગે છે, થોડું વિચારીને રાત્રિ ચર્ચામાં. એટલા માટે કે અત્યારે આપણે જેટલો સ્વાધ્યાય કરીએ એના ઉપરથી થોડા વિચારો ચાલવા જોઈએ, કે આ સમ્યક્ત્વ એટલે શું કહેવા માંગે છે. વાત તો બહુ ટૂંકી કરી એમણે, કેમ કે લાંબી વાત એમાં સમાતી નથી, વક્તવ્ય નથી ને માટે. તો કે છે કે પોતાનું જાણવું એટલે પોતાનું સ્વરૂપ એમ જાણવું, મારું સ્વરૂપ આવું છે એમ જાણવું, પોતા રૂપે જાણવું, કોને? જ્ઞાન માત્ર ને. હું જ્ઞાન માત્ર, આ મંત્ર છે આનો. એવું જે પ્રતીતિ સહિત થયું પરિણમન, તેને સમ્યક્ત્વ ભણ્યું, તે સમ્યક્ત્વ પામ્યો, એનું નામ સમ્યક્ત્વ પામ્યું. આટલું સમ્યક્ત્વ છે. અને આ સમ્યક્ત્વ છે એ તિર્યંચને ઉત્પન્ન થાય છે. બરાબર જ એટલું જ સમ્યક્ત્વ સિદ્ધપદમાં હોય છે. સમ્યક્ત્વ અપેક્ષાએ એક તિર્યંચ અને સિદ્ધ પરમાત્મા બે સરખા છે, કઈ ફેર નથી. સમ્યક્ત્વ બે નો, કેમ કે એ જ્ઞાન માત્ર માં પોતાનું રૂપ જોવે છે, તિર્યંચ પણ અને સિદ્ધ ભગવાન પણ જ્ઞાન માત્ર માં જ પોતાનું રૂપ જોવે છે. બે નું સમ્યક્ત્વ સરખું છે. એટલે જે સમ્યક્ત્વ ને સમજે, તે જ્ઞાની ને સમજે, તે મુનિ ને સમજે, તે અરિયંત ને સમજે, તે સિદ્ધ ને સમજે. બધા પદ આવી ગયા. કોઈ કોઈ ઠીકાણે તો એવી ગૂઢ વાતો કરી છે અનુભવ પ્રકાશમાં, એમનો અનુભવ જ્ઞાન અને સિદ્ધાંત જ્ઞાન એટલું સૂક્ષ્મ અને એટલું દ્રઢ હતો, અસાધારણ જેને કહીએ એવું સરસ હતું. દીપસિંહજી પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ, તેથી સમ્યક નામ પામ્યું. સમ્યક નામ પામ્યું, સમ્યક ભાવ પણ પામ્યું. ભાવ પામ્યું ત્યારે નામ પામ્યું ને, ભાવ વગર તો નામ પામવાનો અહીંયા સવાલ નથી. નામ નિક્ષેપ નથી અહીં તો, ભાવ નિક્ષેપ પૂર્વક નામ નામની વાત છે. અહીં તો ભાવ નિક્ષેપ છે. જ્ઞાન માત્ર વસ્તુ તો હવે જે 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 જેમાં પ્રતીતિથી જેને પોતાનું રૂપ જાણ્યું, એ જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન થયે શુદ્ધ, જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી ગુપ્ત. કેવળ જ્ઞાન થયે શુદ્ધ એટલે શુદ્ધપણે વ્યક્ત થઈ કેવળ જ્ઞાનમાં, ત્યાં સુધી એ ગુપ્ત છે એમ કહે છે. શું એટલે અરિયંતના દ્રવ્યનું પર્યાય ઉપરથી સંકેત લીધું છે કે પ્રવચન સારની 80 ગાથામાં અરિયંતના દ્રવ્યનું પર્યાય એટલા માટે લીધા છે, એનું આ કારણ છે જે આ દીપચંદજીએ દીધું. કે ત્યાં એ જ્ઞાન માત્ર શુદ્ધ થઈને વ્યક્ત થયું, જે જ્ઞાન માત્ર વસ્તુ કીધી હતી એ ગુપ્ત તત્વ હતું. એ ગુપ્ત તત્વ સૃષ્ટિને લક્ષમાં નથી. આ કૃપાળુદેવ વચન સપ્તસ્તિમાં કહે છે, ગુપ્ત તત્વ 700 વચનો કયા, આ ગુપ્ત તત્વની વાત કહે છે કે સૃષ્ટિને લક્ષમાં નથી. જે પ્રથમ અનુભવ ગોચર થયું એ ચોથા ગુણ સ્થાને તો પણ ગુપ્ત રહ્યો, કેમ કે સર્વાંશે એની અભિવ્યક્તિ નથી થતી. મુનિ દશામાં વિશેષ અભિવ્યક્તિ છે તો પણ હજી ગુપ્ત રહે છે. અને અરિયંત પરમાત્માને એ સર્વથા શુદ્ધ થઈને કેવળ જ્ઞાન થતા એનું સર્વથા શુદ્ધત્વ થઈ ગયું. જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન થઈ શુદ્ધ, શુદ્ધ એટલે પૂરું વ્યક્ત, જ્યાં સુધી કેવળ નથી ત્યાં સુધી ગુપ્ત છે. આટલી વાતને તો અવતરણ ચિહ્ન કરાવ્યું છે, તે કારણે કરાવ્યું હોય. ધુંધારીમાં એમ કહે છે, અપના જાનના જ્ઞાન માત્ર વસ્તુ મેં જો પ્રતીતિ ભઈ, તાતે સમ્યક નામ પાયા, જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન ભયે શુદ્ધ, जहाँ केवल यहाँ तक केवल नहीं तहाँ तक गुप्त है। केवल ज्ञान मात्र वस्तु की प्रतीति प्रत्यक्ष करे स्व संवेदन बढ़ा रहे हैं। अवतरण चिन्ह में तो कारण कर ढूंढा रही तो कभी पद्धति क्या आती माने कोई पद्धति नती ये जमाना में 250 वर्ष पहला लखाए ग्रंथ है। શું કહ્યું કે જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન થઈ શુદ્ધ એટલે પૂર્ણ પ્રગટ, જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી ગુપ્ત છે, ત્યાં સુધી જ્ઞાન માત્ર છે ગુપ્ત છે એટલે પૂર્ણપણે અભિવ્યક્તિ પ્રગટતા જોવામાં આવતી નથી। બીજાની અપેક્ષાઓ જેને અનુભવ છે એને તો એ પ્રશ્ન રહેતો નથી, કેમ કે ગુપ્ત અને પ્રગટ તો અવસ્થા ભેદ છે, વસ્તુ તો સર્વકાળે જેવી છે તેવી જ જ્ઞાન માત્ર છે, અને એ જ્ઞાન સમ્યક થતા સ્વસન્મુખ થતા પોતા રૂપે અનુભવ ગોચર થઈ ગઈ, વેદન ગોચર થઈ ગઈ। હવે જેને વેચન વેદન ગોચર થઈ છે એ વસ્તુ તેને કેવળ જ્ઞાન માત્ર, શું કીધું હવે કેવળ જ્ઞાન માત્ર, હવે આ એક બીજું અહીંયા જે શુદ્ધ કહ્યું છે ને એમાંથી પણ એક ભાવ એ નીકળે છે કે કેવળ એટલે એકલું જ્ઞાન માત્ર પણ એ શુદ્ધ છે। શું જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન થયે તો ઓલું કેવળ જ્ઞાન ન દઈએ આપણે જ્ઞાન માત્ર વસ્તુનું કેવળ જ્ઞાન થયે તે જ્ઞાન શુદ્ધ, અને જ્યાં સુધી કેવળ નથી ત્યાં સુધી એ છે ખરું જ્ઞાન માત્ર પણ છે પણ એ ગુપ્ત છે, એમ એક બીજો અર્થ પણ ઘટી શકે છે, એ ભાવ પણ નીકળે છે એમાંથી। કેમ કે એ અર્થ એટલા ઉપરથી લીધો, પાછળની પંક્તિ છે એ અર્થને સૂચવે છે કે કેવળ જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ, એમ એકલા જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ, એમ જ્ઞાન માત્રમાં પાછું હજી કેવળ લગાડ્યું આગળ, કેમ કે જ્ઞાન માત્ર ને એક વસ્તુમાં લઈ લેવી છે એટલે એકલી એની જે એવી વસ્તુરૂપ જે પ્રતીતિ, તે પ્રતીતિ પ્રત્યક્ષ કરીને સ્વસંવેદન વધારે છે કોણ, જગન્ય જ્ઞાની, ચોથા ગુણ સ્થાને જેને જગન્ય જ્ઞાન પ્રગટ્યું, કારણ કે ચોથા ગુણ સ્થાનનું જગન્ય જ્ઞાન ગણાય છે અનુભવ જ્ઞાન, એ શું કામ કરે છે કે સ્વસંવેદન કરે છે, સ્વસંવેદન કરે છે ત્યારે સ્વસંવેદન ને વધારે પણ છે, કઈ રીતે સ્વસંવેદન ને વધારે છે એ વાત બહુ સુંદર કરી છે કે જ્ઞાન માત્ર છે કેવળ જ્ઞાન માત્ર હું છું એવી પ્રતીતિ કરીને એ પ્રતીતિ પૂર્વક વસ્તુ જે પ્રત્યક્ષ છે એનું પ્રત્યક્ષ પણ ભાવમાં લાવી લાવીને એમ કહ્યું છે પ્રતીતિ પૂર્વક પ્રત્યક્ષતાને આવિર્ભાવ કરીને, પ્રતીતિ પૂર્વક પ્રત્યક્ષતાને પ્રત્યક્ષપણે આવિર્ભૂત કરીને સ્વસંવેદનને વધારે છે। જરા વધારે સહેલું કરવું હોય તો એમ લઈ શકીએ કે જ્ઞાનીનું જ્ઞાન દશા વધતી ચાલે છે, જ્ઞાનીની જ્ઞાન દશા જે વધતી ચાલે છે એટલે શું કે એનું સ્વસંવેદન વધતું ચાલે છે, એનું નામ જ્ઞાનીની જ્ઞાન દશા વધતી ચાલે છે। શું કરતા એ વધતી ચાલે છે સ્વસંવેદનની કઈ રીતે વધારે છે કે વસ્તુ જે પ્રત્યક્ષ છે એને પ્રતીતિના જોરથી વધારે પ્રત્યક્ષપણું આવિર્ભાવ કરીને, વસ્તુ તો પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષનું જ્ઞાન પણ પ્રત્યક્ષ છે, પણ એમાં સ્વસંવેદનની તારતમ્યતાની વૃદ્ધિ થઈ શકે એવો અવકાશ છે. સંપૂર્ણ નથી સ્વસંવેદન, ત્યાં જગન્ય સ્વસંવેદન છે. સંપૂર્ણ સ્વસંવેદન કેવળ જ્ઞાન વખતે 13મા ગુણ સ્થાને ઉત્પન્ન થાય છે. તો એ દરમિયાન જે ઉપર ઉપરના ગુણ સ્થાને સ્વસંવેદન વધે છે એ કયા કારણે વધે છે, ઉપરના ગુણ સ્થાને કેવી રીતે આવે છે જ્ઞાની, કે પ્રતીતિ દ્વારા, પ્રતીતિ પૂર્વક, પ્રતીતિમાં પ્રત્યક્ષ કરીને. હવે એમાં શું વધારે ચોખ્ખું કરીએ, તો વિકલ્પમાં જે પરોક્ષપણું છે એમ નહીં, હું આવો આત્મા છું, હું આવો છું, હું અનંત ચતુષ્ટય મંડિત છું, હું પૂર્ણ છું, હું શુદ્ધ છું, હું અનુભવ રૂપ છું, હું સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, ધ્રુવ છું, અપરિણામી છું, નાયક છું, એવો જે વિકલ્પ, એ વિકલ્પથી જ દશા વધતી નથી એમ કહેવું છે. કેમ કે એ પરોક્ષ છે, એવો પ્રકાર જ્ઞાનીને નથી. જ્ઞાનીને જે સ્વસંવેદન વધે છે એ પ્રતીતિપૂર્વક પ્રત્યક્ષ કરીને વધારે છે સ્વસંવેદન. આ દશા વધારવાની રીત છે. કે જે સ્વસંવેદન વધે છે એ તો પુરુષાર્થ થી વધે છે. પુરુષાર્થ કયો? આત્મબળ કયો? આત્મ પુરુષાર્થ કયો કે જોર કયો? હવે વીર્યગુણમાં આનંદ તો પડ્યું છે, જોર કરવાનો સામર્થ્ય વીર્યગુણમાં આનંદ પડ્યું છે. જ્ઞાન દશા પ્રગટ થઈ પછી આત્મબળ વધતું જાય છે, પુરુષાર્થ વધતો જાય છે. કયા કારણે વધતો જાય છે એ કેમ છે? એમાં બે ફેક્ટર છે. એ બીજે સ્વરૂપની પ્રતીતિ રૂપ સદ્ધાન છે, સદ્ધાન રૂપ પ્રતીતિ છે એક, અને બીજું જે એનું પ્રત્યક્ષપણું છે તે જેને પ્રકાશ શક્તિનું પરિણમન કહેવામાં આવે. શું? જેને પ્રકાશ શક્તિનું પરિણમન કહેવામાં આવે. શું? વેદન છે, સ્વસંવેદનમય છે. વિશદ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ, પ્રકાશ શક્તિની પરિભાષા જ્યાં છે. વિશદ એટલા માટે લીધું કે બહુ ચોખ્ખું છે. પ્રત્યક્ષતામાં પરોક્ષતા નહીં હોવાથી ચોખ્ખું બહુ છે. એમ સૂર્ય કેટલો ચોખ્ખો દેખાય, તો થોડો ઝાંખો દેખાય કે સૂર્ય રીતે સાવ ચોખ્ખો છે. કેમ કે પ્રકાશનો પુંજ છે. એમ આત્મા ચૈતન્ય પ્રકાશનો પુંજ છે. એમ છે, એટલે એ પ્રત્યક્ષતાને અવલંબન છે, પોતાની અનંત પ્રત્યક્ષતાનું અવલંબન છે, અને એ પ્રતીતિપૂર્વક અવલંબન છે. માત્ર જાણવું નથી, પ્રતીતિપૂર્વક જાણવું. આ બે મુદ્દા પુરુષાર્થના ને એકદમ તીવ્ર કરે છે. જ્ઞાનીને પણ પુરુષાર્થની તીવ્રતા આ બે કારણથી આવે છે. આ રીતે જ્ઞાની સ્વસંવેદનને વધારે છે અને મોક્ષ માર્ગમાં પ્રગતિ કરે છે એમ કહેવું છે. અનુભવ પ્રકાશ તો જરા અધ્યાત્મના ઊંડાણનો ગ્રંથ છે. ઉપર ઉપરથી બધા વચનો સામાન્ય લાગે, જ્ઞાન ઘણું થયું છે. વધતો અનુભવ સ્વસંવેદનની તારતમ્યતા વધે છે. પણ સ્વસંવેદન જગન્યપણે ચોથા ગુણ સ્થાને પ્રગટ્યો પછી એ જ ગુણ સ્થાનમાં અને ઉપરના ગુણ સ્થાનમાં સાધક જીવે સ્વસંવેદન ને કેવી રીતે વધાર્યું, આ પ્રશ્નનો ઉત્તર છે. કે જ્ઞાન માત્ર વસ્તુને પ્રતીતિ પૂર્વક પ્રત્યક્ષપણો કરી કરીને વધાર્યું એમ કે છે. એટલે છે ને કે ભાઈ જ્ઞાને ધ્યાનમાં બેસે ને શું કરતા હશે, આ કરે છે. જલ્દી અહીંથી નહીં છૂટે, વિષય જરા રસ વાળો છે ને, પછી એમાં થોડું વધારે લંબાઈ છે. એટલે એમ કેવું છે કે નાની બારનું ખોખું તો બધાનું સરખું છે, જ્ઞાનીનું તો અજ્ઞાનીનું ધ્યાનમાં બેસે, એકાંત સ્થળમાં બેસે, પદ્માસને બેસે કે કાપસક કરે, ખડગાસને. ખડગાસન કરતા પદ્માસન છે વધારે અનુકૂળ છે, કેમ કે ખડગાસને થોડું ખાક લાગવાનો પ્રકાર ઉત્પન્ન થાય અને શારીરિક અસુખ થાય તો પાછો ભંગ પડે, પરિણામી બાજુ ખેંચાવાનું એક નિમિત્ત બને. ખેંચાય તો ખેંચાય તો છૂટી જાય, પણ પદ્માસનમાં તો એ બહુ સુખાસન છે. પદ્માસન બેસે તો બહારનો ખોખો તો સરખો છે, અંદર શું કરે છે કે અંદર એ કરે છે કે જ્ઞાન માત્ર હું એની જે પ્રતીતિ થઈ છે એ પ્રતીતિ પૂર્વક જે વસ્તુ પ્રત્યક્ષ છે એની પ્રત્યક્ષતા કરીને આ માણસ હરખાય છે તો અંબારી અંબારીને હરખાય છે કે નહીં, અને શોક કરે છે તો અંબારી અંબારીને શોક કરે છે ને, કોઈની પાછળ શોક કરે તો શું કરે, અંબારી અંબારીને જ કરે છે ને, બીજું શું કરે છે. તો એ ખરેખર માત્ર સ્મરણ નથી, સ્મરણ ઉપરાંત તાદ્રશ્યપણે પ્રત્યક્ષપણે જેને અત્યારે હોય ને એવી રીતે લીએ છે, એને તાદ્રશતા એને લીએ છે. એમ જ્ઞાન વસ્તુમાં પોતે છે, એ પોતાની પ્રત્યક્ષતા કરે છે અને છે પણ ત્યાં. ઓલી તો વસ્તુ પરોક્ષ છે અને પોતાનો સંબંધ જોડે છે, અહીંયા એવું નથી. અહીંયા કોઈ બે ચીજ વચ્ચે સંબંધ જોડવાનો પ્રશ્ન નથી, ત્યાં તો એટલી તાદ્રશતા હોય તો અરક્ષોપ થઈ જાય છે અને પાર વગરનો થાય છે. ત્યારે તો વસ્તુ પોતે અને પોતામાં પોતાપણું, એ પોતાપણામાં પ્રતીતિની દ્રઢતા અને પ્રત્યક્ષતાની દ્રઢતા બે આવતા પુરુષાર્થ ઉછાળો ખાઈને વિરિગુણ પરિણમે છે, ઉછળીને વિરિગુણ પરિણમે છે એ રીતે. એટલે સ્વસંવેદન વધી જાય છે, પુરુષાર્થનું જે બળ આવે છે એને લઈને સ્વસંવેદનની વૃદ્ધિ થાય છે, અને એ રીતે જ્ઞાની પણ સ્વસંવેદન પ્રતીતિ પ્રત્યક્ષ કરીને વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરીને સ્વસંવેદનને વધારે છે, ધ્યાનમાં પણ એમ વધારે છે અને વગર ધ્યાનમાં પણ એમ જ વધારે છે. પણ ધ્યાનમાં બીજા કોઈ વિક્ષેપ નથી, બીજા કાર્યોમાં વિક્ષેપ છે, માટે જ્ઞાની નિવૃત્તિ ચાહે છે અને માટે જ્ઞાનીમાંથી મુનિ થાય છે, કેમ કે પછી તો વિક્ષેપનો કોઈ પ્રસંગ નથી. અને નહીતર તો કે ચક્રવર્તી હોય એને એમ કે એના કુટુંબીજનો કે આપ એકાંતમાં રહ્યો ને અમને ક્યાં વાંધો છે, પણ તમે છોડીને ન જાઓ, આ બધું આ મહેલ છે રાજપાટ છે બધું છોડીને ન જાવ, અને તમારે જે વ્યવસ્થા કરવી હોય આપ તો ગમે તે વ્યવસ્થા ઊભી કરી શકો છો, એને શું કોઈ સાધન બાહ્ય સાધનની ખામી હોય છે. તો કે બાહ્ય સાધનની અનુકૂળતા એ એક મારો વિક્ષેપ છે. શું બાહ્ય સાધનની પ્રતિકૂળતાને તો બધા વિક્ષેપ કહે છે, પણ અનુકૂળતા એ પણ મારો એક વિક્ષેપ છે, અને અનુકૂળતા પ્રતિકૂળતાથી પર જવું એ મારો અવિક્ષેપ છે. અને એના માટે હું અનુકૂળતાને પણ છોડું છું અને કોઈ એવી પરિસ્થિતિનો સ્વીકાર કરું છું કે જ્યાં મને વિક્ષેપ સંબંધિત કોઈ પણ નિમિત્તો ન હોય ને કોઈ મારી પ્રવૃત્તિ પણ ન હોય. પ્રતિતિ હોય તો અજ્ઞાનકિત પણ ન હોવાનો પ્રશ્ન રહેતો નથી. ઓગ સંજ્ઞામાં બે પ્રકાર છે, ઓગે ઓગે આજ્ઞાંકિત હોય પણ ખરો અને આજ્ઞાંકિતપણામાં ક્ષતિ પણ હોય એટલે અલ્પત્વ પણ હોય, ઓછી વધતી ક્ષતિ હોય પણ ખરો અને ક્ષતિ ન પણ હોય એવા પણ આજ્ઞાંકિત હોય છે. અને એવા આજ્ઞાંકિત હોય ત્યારે એની ઓગ સંજ્ઞા છૂટી જાય, પછી એની ઓગ સંજ્ઞા ન રહીએ, કેમ કે એને ઓગ સંજ્ઞા રહેવાની પછી જગ્યા નથી. ઓગ સંજ્ઞા એ પણ આજ્ઞાંકિત રહે, ઓગ સંજ્ઞા એ પણ આજ્ઞાંકિત રહેવાની જ આજ્ઞા છે, એમાં તો બીજું નથી. એમાં આજ્ઞા વિરુદ્ધ જવાનો ક્યાંય છૂટછાટ આપવામાં આવી નથી, એ વાત તો સ્પષ્ટ છે. એટલે તો આ દ્રષ્ટાંત આપ્યો, કે હરકશોક ના પ્રસંગે હરકશોક ની વૃદ્ધિ કેવી રીતે થાય છે, તમે એક જરાક તમારા અનુભવ ને તપાસી લ્યો. પ્રત્યક્ષ ની પ્રત્યક્ષતા કરે તો શું નહીં થવાનો પ્રશ્ન ઉભરી છે. એમાં શું છે કે વેદન ની અંદર વેદન પ્રત્યક્ષતા છે, જે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એની વેદન પ્રત્યક્ષતા છે, અને એ જે અંશ પ્રત્યક્ષતા છે જ્ઞાન વેદનમાં એવું અનંત પ્રત્યક્ષ સ્વરૂપ છે, સ્વભાવ છે, એ વસ્તુ છે પોતે. હું આટલો પ્રત્યક્ષ છું પ્રત્યક્ષતાને માં આવીને પ્રત્યક્ષ મહેનત પરિણતી છે ને પ્રત્યક્ષ વેદન ને, એટલે પ્રત્યક્ષતા નું જે વેદન છે એ દ્વારા આ ચેનલ છે એની, વિકલ્પમાં એ વાત નથી, કેમ કે વિકલ્પમાં તો એક પરોક્ષ નો વિચાર છે, અહીંયા વસ્તુ પ્રત્યક્ષ છે. જ્ઞાનમાં વસ્તુ પ્રત્યક્ષ છે અને એનો વેદન વેદન રૂપ પ્રત્યક્ષ છે. તો વેદન રૂપ પ્રત્યક્ષ અંશ દ્વારા વસ્તુ હું આવી છું એમ લઈ લે છે, એટલે એમાં કલ્પના ન થાય ને, પછી કલ્પના ન થાય એમાં, અને એ બળ આવે છે, અવલંબન નું બળ આવે છે, એ રીતે સ્વસંવેદન વધે છે, સ્વસંવેદન ઉપજે છે, ઉપજે છે અને વૃદ્ધિગત થઈ થઈને જ્ઞાનીને ઉપજે છે, એ રીતે જ્ઞાની પોતાની સાધક દશામાં આરાધન ને સાધના ને વધારે છે. એ ગાઢતા નો એ વાત છે, ગાઢ દર્શન થાય છે મારા સ્વરૂપ નું, મને મારી ચૈતન્ય મૂર્તિનું ગાઢ દર્શન થાય છે. એ જે કહે છે એ ગાઢતાને લઈને છે, પ્રત્યક્ષતાને લઈને છે. એટલે પ્રત્યક્ષતાનો વિષય એ પ્રત્યક્ષતાને તો માગે જ છે. પ્રત્યક્ષતાનો વિષય પરોક્ષતામાં કેવી રીતે લાવવો, પ્રત્યક્ષતાને તો માગે છે. પણ આપણે આ દ્રષ્ટાંત લઈએ છીએ ને એક્સિડન્ટ. કોઈ એક વ્યક્તિ એક બસની અંદર એક્સિડન્ટ જોવે છે ત્યારે એ કેટલાયને મરતા જોવે છે, કેટલાયને ચીસા ચીસ કરતા જોવે છે, કેટલાયને લોહી લુહાણ જોવે છે, હાથ પગ ભાંગી જાય, એના આંતરડા નીકળી ગયા હોય, એના માથા ફાટી ગયા હોય, શું. અને એ બધું જયારે પ્રત્યક્ષ જોવે છે પછી એની દશા શું થાય છે, બસમાં બે એટલે પ્રત્યક્ષ થાય. પરોક્ષ છે પણ જેવો બસમાં બે એટલે પ્રત્યક્ષ થાય. એટલે એ શું કે મારે બસમાં બેસવું નથી, એ એટલો ભયભીત થાય છે જીવ. એ પ્રસંગ બની ગયો પછી તો વર્ષો બી આવી ગયા છે, પછી વર્ષો પછી બસમાં કેમ નથી બેસી શકતો, હે. એ પ્રત્યક્ષ થાય છે ખરેખર. આપણે જેવા બે દ્રષ્ટાંત જોયા છે, એક ઓલા રાજેન્દ્રભાઈ હોમિયોપેથી વાળા, બીજા વીરેન્દ્રભાઈ ને મિસિસ મીનાબેન, કે અમે બસમાં નથી બેસી શકતા. જે બસ છે એમાં જિંદગીભર ન બેસી શકીએ, કેમ કે બસમાં બેસે ઓલું યાદ આવે, બસ હાલે ત્યાં ફથરે, બસ ચાલે ત્યાં એનો ભય વધવા માંડે. કોઈ ભયશાનો વધવા માંડે છે કે પ્રત્યક્ષ કરીને ભય વધારે છે, એને કરવું નથી તો થઈ જાય છે, ત્યાં તો કરવું નથી તો થઈ જાય છે, ભય જોતો નથી તો ભય આવી જાય છે. તો અહીં તો આનંદ જોઈએ છે, એને શું કરવાનો આવે. આનંદ આનંદ તો જોઈએ છે, સુખ તો જોઈએ છે, શાંતિ તો જોઈએ છે, જીવને એ રીતે વધારે છે. એવી વાતો મીઠી છે, અનુભવ પ્રકાશમાં એવો અનુભવ નો પ્રકાશ કર્યો છે. નામ એવા ગુણ છે ગ્રંથના, તો એ તો છે ને નિર્વિકલ્પ દશા વગર તો ઉપરના ગુણ સ્થાનમાં કોઈ સાધક જતા જ નથી. તો નિર્વિકલ્પતા આવે ત્યારે સ્વસંવેદન પ્રતિગત થાય ત્યારે પરિણતિ તો ચાલે છે. સ્વસંવેદન શુદ્ધોપયોગમાં તીવ્ર સ્વસંવેદન થાય ત્યારે ઉપરના ગુણ સ્થાને જાય. હજી મંદ સ્વસંવેદન હોય તો તેના તે ગુણ સ્થાનમાં વૃદ્ધિગત પણ થાય, પણ ગુણ સ્થાન ન બદલે ઉપરનું ગુણ સ્થાન આવી જાય એવી સ્થિતિ થાય. બધી જાણપણાની વાતો છે શું, અને આ બધી વેદનની વાતો છે. જ્ઞાનની મુખ્યતાથી એ બધી વાતો થાય છે કે જ્ઞાનમાં એવું જણાય છે, જ્ઞાનમાં એ બધું જાણ્યું છે. આ તો વેદનની વાતો છે. અધ્યાત્મનો વિષય પણ બે પ્રકારે છે, જ્ઞાનની પ્રધાનતાથી અને વેદનની પ્રધાનતાથી. અધ્યાત્મનો વિષય બે પ્રકારે અધ્યાત્મ શાસ્ત્રોમાં ચાલ્યો છે, જ્ઞાન પ્રધાનતાથી અને વેદન પ્રધાનતાથી. તો આવા જે શાસ્ત્રો છે એ વેદન પ્રધાન શાસ્ત્રો છે.
એ જગન્ય જ્ઞાની કેવી રીતે પ્રતીતિ કરે? કે છે કે પ્રતીતિથી પ્રતીતિ પૂર્વક પ્રત્યક્ષ કરીને સ્વસંવેદન વધારે છે. તો એ જ્ઞાનીએ પ્રતીતિ કેવી રીતે કરી છે? વાતને ઉખેરવી છે ને એમને, તો પોતાને પોતે પ્રશ્ન ઉઠાવે છે અને વાતને ફરીને શરૂ કરે છે પાછા. જગત ની ઊંધાઈ કઈ ઓછી નથી, હું લખતો જાઉં છું, મારું કોઈ સાંભળતું નથી, હું લખતો જાઉં છું, કોઈ પાત્ર જીવ છે એ પામી જશે. વિશેષ સામર્થ હોય એ પોતાના અનુભવને યથકિંચિત પણ કલમમાં ઉતારી શકે. કેટલી પ્રેક્ટિકલ સાઈડ લે છે કે મારા દર્શન જ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઉઠે છે. કેવી રીતે સમજાયું કયો? મેરા દર્શન જ્ઞાન કા પ્રકાશ મેરે પ્રદેશ ને ઉઠે હૈ, આટલું છે ઢુંઢાવી. દર્શન જ્ઞાન નો પ્રકાશ એમ બીજું, દર્શન જ્ઞાન નું પ્રાગટ્ય અને વેદાય વેદન સહિત ઉત્પન્ન થાય છે, મારા પ્રદેશમાંથી ઉઠે છે. એટલે વચ્ચેથી એમણે ઇન્દ્રિય જ્ઞાનને ના માધ્યમને દૂર કરી નાખ્યું. જે ઇન્દ્રિય જ્ઞાનનું માધ્યમ જ્ઞાનની પરોક્ષતાને ઉત્પન્ન કરે છે એ પરોક્ષતાને ટાળવું છે, અથવા મનથી વિચારવું નથી. આ બીજી રીતે કહીએ તો કે મારા પ્રદેશો છે એટલું, જેટલું શરીર છે એટલા આત્મ પ્રદેશો છે, તો એ આત્માના ક્ષેત્રમાં દર્શન જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પ્રદેશે પ્રદેશે એ મનથી વિચારવું નથી પણ જોવું છે કે થઈ ગયું છે કે નહીં, અવલોકનું છે, અવલોકનથી જાણે, માત્ર વિચારથી જાણે એમ નહીં. એ ઉઠે છે શબ્દમાંથી નીકળ્યું છે, જો ઉત્પન્ન થાય છે. જ્ઞાન અને દર્શનનો ઉપયોગ પ્રદેશે પ્રદેશેથી એનું પ્રવાહ જે બહાર આવે છે, તો એ આવે છે એને જોઈને એને સ્વીકારો ને, વિચારીને સ્વીકારો નહીં, જોઈને સ્વીકારો. કેમ કે પ્રગટ છે, હાજર છે, વર્તમાનમાં છે. વિચાર તો ભૂત ભવિષ્યમાં હોય એમાં થાય, અનુપસ્થિત નો વિચાર હોય, હાજર હોય એનો વિચાર છે નો, તો બધું ઉઠે છે કે નહીં દરેક વર્તમાનમાં? જ્ઞાન દર્શન નો ઉપયોગ ઉત્પન્ન થાય છે કે નહીં, પ્રગટ થાય છે કે નહીં? એમને તો ઉપયોગ શબ્દ નથી મળ્યો, પ્રકાશ શબ્દ વાપર્યો છે. જોઈને કયો નથી જોવાતું, હજી જોઈને કયો જોઈને કયો, જરા વિચારીને નથી જોઈને કયો, એવી વાત છે. એમ તો શું છે કે જે ભાવના છે એ ભાવના આ પ્રકાશ જે પ્રકાશિત થઈ રહ્યો છે, જ્ઞાન દર્શનનો પ્રકાશ જે પ્રકાશિત થઈ રહ્યો છે, એ પ્રકાશ દેખાતો કેમ નથી? કે પોતે ભાવનામાં એની પ્રાપ્તિની ભાવનામાં આવ્યો નથી. પ્રાપ્તિની તીવ્ર ભાવના એની સન્મુખ વર્તે છે અને પ્રાપ્તિની ભાવનાનો અભાવ વિમુખતામાં વર્તે છે. આત્માને ભાવનાનું ઉડાણ ઘણું છે. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના આત્માને સ્વરૂપ સન્મુખ કરે છે અને એ ભાવનાનો અભાવ આત્માને સ્વરૂપથી વિમુખ રાખે છે. હવે ભાવના ભાવવી કે ન ભાવવી એ નક્કી કરો. એટલે તો કૃપાળુદેવે મહત્વ આપી દીધું કે આત્મ ભાવના ભાવતા જીવ નહે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન સુધીની વાત આપી દીધી. લાલચ તો લાગે કેવળ જ્ઞાન નહીં, કેવળ જ્ઞાન કરવાનું કારણ છે ને લલચાવો છે. આમ તો હજી તો પેલા તો સમ્યક જ થવાનો છે, અથવા તો પ્રતિભાસ આવે તો નિશ્ચય થવાનો છે. પેલા તો પ્રતીતિ આવવાની છે, પણ પ્રતીતિને સમ્યક દર્શન થશે એ ન કહ્યું, કેવળ જ્ઞાન થશે એમ કહ્યું. એને આશા મૂકી આપી, આશાના દોરે જીવ જોર કરે ને, જેટલી આશા મોટી એટલું સાહસ મોટું કરે. કોઈ માણસ સાહસ કરે છે કે ભાઈ 2000 કરોડ નું કારખાનું નાખવું છે, તો એને આશા શું છે કે કરોડો ને અબજો કમાવા છે મારે. એ આશા એટલો સાહસ કરે છે ને, એ તો પોતાની બધી મૂડી નાખે અને લિમિટેડ કન્સર્ન કરીને ગામની મૂડી નાખે. જવાબદારી તો એની છે કે નહીં? સાહસ ક્યારે કરે છે માણસ? આશાના દોરે કરે છે. તો જ્ઞાની કેવળ જ્ઞાનની આશા આપે કે તારી ભાવના કેવળ જ્ઞાનને ખેંચીને લઈ આવે એમ છે. પતંગને ખેંચીને નીચે લઈ આવે એમ કેવળ જ્ઞાનને ખેંચીને નીચે લાવવામાં ભાવનાને દોરી છે. એટલું ભાવનાનું કામ છે મોટું. ભાવનાને દોરી એ કેવળ જ્ઞાન બંધાયેલું છે, ખેંચીને લઈ આવી શકાય એવું છે. અને એ ભાવના કેવી છે કે વજ્રથી પણ વધારે મજબૂત છે. વજ્ર તો હજી એક દુનિયાનો એક પદાર્થ છે, પણ આખી દુનિયાની મજબૂતાઈ 14 બ્રહ્માંડ છે એની મજબૂતાઈ વધારે છે. આ પૂજી બેન શ્રી નહીં, આ ભાવનાની મજબૂતાઈ છે. ભાવના કોઈની નિષ્ફળ જાય નહીં. અને મુમુક્ષુ એમ કહી શકે કે અમારી પાસે અનુભવ નથી, અમને જ્ઞાન થયું નથી, અમે આત્માને જાણ્યો નથી, અમે આત્માને ઓળખતા નથી, અમને આત્માને ખબર નથી, પણ ભાવના નથી ભાવી શકે બધું. હે, ભાવના ભાવવામાં તને શું તકલીફ છે ભાઈ? હે, ભાવનામાં તો આવ, પછી બાકીનો અમે સંભાળી લેશું. પણ તું પેલા ભાવનામાં તો આવ. ભાવનામાં નથી આવતો એનો અર્થ કે તારે આત્મા જોતો નથી. તારે સંસાર જોઈએ છે પણ તારે આત્મા જોતો નથી. સંસારમાં એટલું દુઃખ છે, એટલું દુઃખ જોઈએ છે ને સુખ નથી જોતું, એનો અર્થ. બહુ જ્ઞાન છે ભાવનાનું, એ આત્મસન્મુખતા કરે છે. અને આત્મસન્મુખતામાંથી સમ્યકત્વ પ્રગટે છે. કેમ કે સમ્યકત્વ દિશા સૂચક છે. સમ્યકત્વ શું છે? મુખ્યપણે દિશા સૂચક છે. સ્વરૂપાભિમુખ થવું તેનું નામ સમ્યકપણું છે. સ્વરૂપને અભિમુખ થવું એનું નામ સમ્યકપણું છે. એનું મૂળ ભાવનામાં પડ્યું છે, એનું બીજ ભાવનામાં પડ્યું છે, પછી તો અંકુર ફૂટે છે. સમ્યક તો એનો અંકુર છે. એટલે ભાવના વાળાને આ પ્રકાશ દેખાય છે, નહીતર આ વાત વાત રહી જાય છે કે વાત સાચી છે ભાઈ. આત્માના દર્શન ઉપયોગ તો આત્માના પ્રદેશમાંથી જ ઉત્પન્ન થાય ને, એ વાત તો ન્યાયથી સમજીએ કે એવી વાત છે, કેમ કે આત્માનો દર્શન જ્ઞાન ઉપયોગ છે, તો આત્માના પ્રદેશ જ પ્રગટ થાય ને, એમ નહીં. એને ભાવના ગમ્ય થઈ કરીને જોવાનો છે, જ્યાં સુધી ભાવના ગમ્ય પણ ન હોય ત્યાં સુધી એ જોઈ શકાય ને જોઈને ગમ્ય થાય એવું ન બને. એને આને ગુરુગમ કહી છે, આ પાત્રતાને ગુરુગમ કહી છે. શું કે ગુરુગમ વિના જ્ઞાન નહીં, એમ કહ્યું ને કે ગુરુગમ વિના જ્ઞાન નહીં. પણ ગુરુગમ શું ચીજ છે, ગુરુદેવ ખુલ્લી છે આ વાતને, આપણે આવે છે પરમાગમ સાથે. શું કે પાત્રતા છે એ ગુરુગમ છે, બીજું કઈ નથી. કે ગુરુગમ તો પાત્રતા છે કે એટલે એને ગમ પડે છે એ વાતમાં, બીજાને સમજાય છે પણ ગમ પડતી નથી. આત્માનો પ્રકાશ, જ્ઞાન દર્શનનો પ્રકાશ એના પ્રદેશમાંથી આત્મામાંથી ઉઠે છે એ સમજાય છે, પણ એને ગમ ન પડે. ગમ પડે એ બીજી વાત છે. એટલે આ વાત તો રહી ગુરુ ગમતી, વાત રહી સો ગુરુ ગમતી. એમાં એટલી વાત અપેક્ષિત છે કે મારા જ્ઞાન દર્શનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઉઠે છે એ માત્ર વિચારથી વિચારવાનું નથી, પણ ભાવના ગોચરપણે અવલોકવાનું છે. તો એ અવલોકનમાં આવશે, અવલોકનમાં આવશે તો પ્રતીતિમાં આવશે, વિચારથી પ્રતીતિમાં નહીં આવે એમ કે છે. વિચારી વિચારીને થાકી દઈશ, પ્રતીતિ નહીં થાય, અવલોકનથી પ્રતીતિ થશે. એક પંક્તિ છે પણ એમાં વાત સારી લીધી છે. શું પછી થોડી લીટીઓ છોડી દેવાની છે. પછી પરંતુ એમ કરીને જે છે ને, બે બે ચાર છ સાત લીટી છોડી દેવાની. પરંતુ પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણની પ્રતીતિ કરી કરી આનંદ વધારીએ, એ પ્રતીતિપૂર્વક જે સ્વસંવેદન વધારવાની વાત હતી, અહીંયા ગુણ ફેરવીને ગુણનું પરિણામ ફેરવીને આનંદ વધારીએ એ વાત લીધી છે. કે પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણની પ્રતીતિ કરી કરીને આનંદ વધારીએ, જેવો સ્મરણ કરે છે ને એ પરોક્ષ જ્ઞાનમાં, એટલે વિકલ્પાત્મક અવસ્થામાં પણ જે પ્રતીતિ છે એ તો પ્રતીતિ છે. જ્ઞાન ભલે વિકલ્પમાં પરોક્ષ થયું મન સંબંધિત હો, પણ પ્રતીતિ કરી કરીને આનંદ વધારીએ, અથવા જ્ઞાન શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય એ નિશ્ચય છે. વિકસાવિકલ્પ દશામાં પણ ભાવના તો ચાલુ જ રહે છે પરોક્ષ જ્ઞાનમાં, અને એ રીતે પણ એની નિર્મળતા છે, એ સ્વવિકલ્પ દશામાં પણ નિર્મળતા વધતી જાય છે જ્ઞાનીને. નિર્વિકલ્પ દશામાં તો નિર્મળતા વધે એ તો નિર્વિવાદ વિષય છે, પણ સ્વવિકલ્પતામાં પણ નિર્મળતા વધતી જાય છે જ્ઞાનીને. હવે જરા વિષય છે એ વધારે સ્પષ્ટ કરતા જાય છે પાછા, કે પોતાનું સ્વરૂપ સાક્ષાત કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. ઠીક, પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કેવી રીતે થાય એ હવે મારે કહેવું છે. ઠીક, એમાં શું છે કે દીપચંદજીએ પોતાના અનુભવના ઊંડાણમાં જઈને જેટલું પોતાને સ્પષ્ટ થયું એટલું કલમ ઉતારતા ગયા છે. આ એક એમની નિર્મળતા અને વિશદતાનું પણ બીજાને લાભ મળે એવું કારણ બન્યું છે. મેળવણી કરી શકે અથવા કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિ એ છોડવી, એની રીતે ચડવું, કામની રીત રીતે ચડી જવું તો કેવી રીતે ચડી જવું એની શૈલી છે એ વિધિ પ્રધાન શૈલી છે. શું કથનની જે શૈલી છે જે વિષય લીધો છે એમાં વિધિ પ્રધાનતા ગણી છે. અનુભવ પ્રકાશમાં વિધિ પ્રધાનતા ઘણી હોવાથી વિધિના વિષયથી અજાણ હોય એને બહુ કામનો ગ્રંથ છે. અને જે કઈ રહસ્યભૂત વિષય છે બાર નો એ તો વિધિ નો છે.
તારીખ 18/11/1992 ઈડર રાત્રિના 7:30 કલાકે રાત્રિ ચર્ચા.
જ્ઞાનમાં સ્વપણું આવે સમય પણ છે, જ્ઞાનમાં સ્વપણું થયે સમય પણ છે. જ્ઞાનમાં સ્વપણું થયે આત્મામાં સ્વપણું થાય છે, સ્વપણું થાય છે. અને આત્મામાં સ્વપણું થવું તે આત્મ સ્વભાવ છે કે જે સમ્યક સ્વભાવ છે. એ સ્વભાવનું સમ્યકપણું છે. એ રીતે આખો ચિત્ર એ રીતે છે. જ્ઞાન માત્ર હું એ રીતે આત્મામાં હું પણ આવ્યું છે એમ થયું તે સમ્યક સ્વભાવ છે, એવું પરિણમન થવું તેવો સમ્યક સ્વભાવ છે. એટલે સ્વભાવનું સમ્યક પણ સમજાયું. સ્વભાવનું સમ્યક પણ સમજાય એને સમ્યકત્વ થાય એવી રીતે અનુસંધાન લીધું છે. જેમ કે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય તો ક્રમે કરીને તેને જ્ઞાની પણ પ્રાપ્ત થાય, તો એની પાછળનું વિજ્ઞાન શું છે કે જ્ઞાની પુરુષ કેવી રીતે આત્મામાં પોતાપણું કરી રહ્યા છે કે જેને લઈને કોઈ અનાત્મ દ્રવ્ય ભાવમાં એને પોતાપણું થતું નથી, એ ઓળખાણનો વિષય થાય છે. તો આત્માપણું જે થાય છે એ સમ્યકપણું છે એવો સ્વભાવ છે. ત્યાંથી પહેલો આત્માર્થ સમજાય છે, એ આત્માર્થ વિકાસ જ્ઞાન દિશાને પ્રાપ્ત થાય છે. એ બહુ સૂક્ષ્મ ન સમજી શકતા હોય એને આથી સુગમ કરીને સહેલું કરી દીધું છે. જ્ઞાની સીધું ન સમજાય તો અર્થ એટલે પ્રાપ્તિ કરવી, તે પ્રાપ્તિનું પ્રયોજન એમ વિદ્યાર્થી ધનાર્થી તેમ આત્માર્થી, કે આત્માનો અર્થી છે તે આત્માર્થી. તો ત્યાંથી આત્માર્થી થાય છે, આત્માનો અર્થી થઈ જાય છે, ત્યાંથી જ્ઞાની થાય છે. આત્માર્થી થાય તે જ્ઞાની થાય. આત્મસ્વભાવની પ્રસિદ્ધિ બહુ છે ત્યાં, સંપૂર્ણ પ્રસિદ્ધિ છે. એટલે જેને પ્રસિદ્ધ પર્યાય સમજાય છે અનંત પરમાત્માને, તેને એનો સ્વભાવ સમજાય છે, સ્વભાવમાંથી આત્મા સમજાય છે, અહંકાર પડે. વિપરીતતા તો ક્યાંય દેખાતી નથી પણ કોઈ શંકાને અવકાશ નથી. એ બધું ત્યાં ઘણું છે.
સ્વભાવ સાધન જ્ઞાન છે,
જ્ઞાન છે, એવું ક્યાંય નથી. બીજો અવકાશ નથી, બીજા ગુણના પરિણામમાં કોઈ અવકાશ નથી, સ્વભાવને પકડવાનો અવકાશ નથી જેટલો જ્ઞાન છે. એક્સપિરિયન્સ ને પણ પકડાય છે,
ત્યાંથી
સંગત પૂર્ણ પત્તો લાગી જાય છે. ઓલું તો જ્ઞાન લક્ષણ પોતામાં છે, જ્ઞાની માં કે સર્વજ્ઞ.